प्राण ध्यान हा विषय बोलतात त्यांना जे जाहिराती करू सोडले. एक की आपलं सावित्री सार भाग्य हे आपलं प्रकाशित થઈ ગયો છે. હવે આજે આપણે આની અર્પણ વિધિ કરશું. છેલ્લા ભાગમાં શ્રી અરવિંદે પૃથ્વી માટે કેવી રીતે સંકલ્પ કર્યો પ્રભુએ, પૃથ્વી પર મારે પ્રગટ થવું છે, એવો સંકલ્પ કર્યો અને પૃથ્વીનું સિલેક્શન કર્યું. સિલેક્શન કરવું એને વર કે છે, વર્ણ કરવું, ટુ સિલેક્ટ. અને જે દિવસે આ સિલેક્ટ કરવામાં આવ્યો તેને વર અહ, અહ એટલે દિવસ, અહોરાત્ર શબ્દ, બંને શબ્દ મળીને વરાહ શબ્દ નિર્માણ થયો છે સંસ્કૃતમાં. એટલે ઋગ્વેદમાં ઉલ્લેખો છે કે વરાહ યુગ ની શરૂઆત કરી, શરૂઆત થઈ તે દિવસથી પૃથ્વી પર ઉત્ક્રાંતિની શરૂઆત થઈ. વરાહ યુગ ધ્યાન રાખજો, આપણી પરંપરા છે. શ્રી અરવિંદ એનો સંદર્ભ લઈને આગળ વધ્યા છે. સુરતમાં તમે વાંચ્યું હશે કે વર્ણન એમ કર્યું છે કે પૃથ્વી અંધકારમાં ભૂગોળ ફરતી હતી અને પછી એક વખત પૃથ્વીને સુંદર સપનું આપ્યું. શા માટે એ પ્રભુએ એને સિલેક્ટ કરી આવિર્ભાવ કરવા માટે? તો શરૂઆત કેમ કરવી? પ્રભુએ શું કર્યું? વિજય ગ્રહ ઉપર જે ઉત્ક્રાંતિ થોડીક વિકાસ પામી છે ચૈત્ય પુરુષ સુધી, અને અચાનક એ ભૌગોલિક કારણો કે બીજા બે કારણોસર આખી સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ, બધા જીવો નષ્ટ થઈ ગયા. તેમાંનો એક જીવ જેને ઈચ્છા મનમાં પ્રગટ થઈ કે મારે તો પ્રગટ થવું જ છે, અને એને પ્રભુને પ્રાર્થના કરી કે મને પ્રગટ થવા માટે મદદ કરો, એની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને પછી આ નિર્ણય લીધો. એ પ્રમાણે વાત કરી છે આપણને. એ સત્વ શું છે, નામ શું, શ્રી અરવિંદ ઉલ્લેખ કર્યો નથી, પણ આપણે સનત કુમાર કહેવામાં આવે છે. સનત કુમારે જે બ્રહ્માના પુત્રો કીધેલા છે, અને એમણે પ્રથમ આવીને પૃથ્વી ઉપર સૃષ્ટિ નિર્માણ કરવાની શરૂઆત કરી. એણે મનુનું નિર્માણ કર્યું, મનુએ પછી આખી સૃષ્ટિ નિર્માણ કરી, એવો બધો વર્ણનો આગળ આવે છે. આપણે કોણ વ્યક્તિ છે એ વિશે મહત્વ નથી, પણ આ પ્રક્રિયા તો બધા માન્ય કરે છે. અને એ વખતે મા માહેશ્વરીએ આ સત્વને પૂરેપૂરી મદદ કરી જન્મ ધારણ કરવા માટે. પણ ત્યારે તો પૃથ્વી પર કોઈ ચેતના જેવો પ્રકાર જ નહોતો, પથ્થર જ હતો, નિર્જીવ પથ્થર જ હતો. એમાં એક એક ચેતના તરીકે, એક પ્રાણી તરીકે પ્રગટ થવું બહુ મુશ્કેલ હતું. એમાં માહેશ્વરીએ એને માર્ગ કંડારી આપ્યો અને એ પ્રમાણે પછી પ્રગટ થયો. આ શરૂઆતના ભાગમાં વર્ણન છે, જે પહેલા ભાગમાં જોયું એમાં. પછી શરૂઆત કરી છે, એકદમ દૃશ્ય બદલાય છે અને સાવિત્રી સત્યવાન સાથે રહે છે, અને એ દિવસ ઉગે છે જે દિવસે સત્યવાન મરી જવાનો હતો. અને સાવિત્રી આખી રાત પડકારગ્રસ્તી હોય છે, ચિંતામાં હોય છે કે મારા પતિનું શું થશે, હું કેવી રીતે બચાવું. સવારના પોરમાં બધા ઋષિઓ મુનિઓ ઉઠે છે, છોકરાઓ બધા, બાળકો બધા ઉઠે છે, ઋષિના બાળકો બધા બધા પોતપોતાના રૂટીન કામમાં દોડધામ કરતા હોય છે. ત્યારે સાવિત્રી પણ ઉઠે છે, એની રોજની ટેવ હોય છે કે ઝૂંપડીના બહાર એક માતાજીની પથ્થર પર કરેલી મૂર્તિ હોય છે, એની પૂજા કરે છે, પોતે બધું બાકી કંઈક કામ કરે છે. અને પછી પોતાના સાસુને કહે છે કે આજે મારી ઈચ્છા છે કે મારે સત્યવાન સાથે જંગલમાં જવું છે. એના સાસુને આનંદ થાય છે કે આપણે પુત્રો જે કોઈ માગણી કરી નથી, તો કે હા બેટા જાને એમાં શું. પછી હું હશે હશે સાવિત્રી સાસુ જતી હોય છે, એને ટેન્શન એ હોય છે કે મારા પતિનું શું થશે, મોની વાત કરતી નથી. રસ્તામાં સત્યવાન ઋગ્વેદોના સૂક્ષ્મ ગાતો હોય છે, એમાં વર્ણન થતો હોય છે કે આ દિવ્ય શક્તિઓ કેવી રીતે, દિવ્ય શક્તિઓ વિજય મળ્યો છે, ગીતો એ સુક્ત ગાતો હતો, એનો અર્થ સાવિત્રીને સમજાવતો હતો. પણ સાવિત્રીનું કંઈ ધ્યાન નહોતું. સાવિત્ર તો જ્યાં જવા જાય ત્યાં જોયે કે આ બાજુ ક્યાં મૃત્યુ છુપા બેઠું છે, અહીંયા ક્યાં દેખાય છે, ક્યાં દેખાય છે, શોધી જ રહી હતી. છેવટે એક ઠેકાણે પહોંચે છે, એક મોટો વડલો છે, સેના નીચે કહે છે, સાવિત્રી તમે સાડામાં બેસો હવે, કે હું જરા સમયે લાકડા કાપી આવું. કે લાકડા કાપવા જાય છે, લાકડા કાપતા વખતે એના માથામાં સૂળ ઉઠે છે અને એને ગભરામણ થાય છે. એ ગભરાઈને પાછો આવે છે અને સાવિત્રીને કહે છે, મને બહુ ગભરામણ થઈ છે, મસ્તકમાં એકદમ બહુ જાણે ભોંકાતા ભોંકાતા એમ લાગે છે, અને શું છે? સાવિત્રી કહે કે મારા ખાવા માથું કે તમે સુઈ જાઓ. અને સુતા હોય છે ત્યાં પછી યમરાજા પ્રકટ થાય છે અને યમરાજ અસત્યનો જીવ ખેંચી કાઢે છે. સાવિત્રી પણ પોતાના સૂક્ષ્મ દેહને પોતાના ભૌતિક શરીરમાંથી જુદું કરે છે અને એના પાછળ પાછળ જવા લાગે છે. અને પ્રવાસ કરતા હોય પછી યમરાજા સાથે વાદ વિવાદ કરે છે. આ વાદ વિવાદ આ આપણા ભાગમાં નથી આવ્યો છે, એ ભવિષ્યમાં આવવાનો છે. પણ અહીંયા વર્ણન એટલું કર્યું છે કે સત્યવાન ગુજરી ગયો, બસ વાત પતી ગઈ. એટલે એને બીજો કેન્ટો અહીંયા પૂરો થઈ જાય છે. ત્રીજા કેન્ટોમાં હવે જે આપણે આ પુસ્તક છે એ ત્રીજા કેન્ટોમાં છે, એમાં વર્ણન અશ્વપતિનું આવે છે. સાવિત્રીના પિતાશ્રી પિતાનું વર્ણન આવે છે. અશ્વપતિ એમનું નામ હોય છે. કૈકેય દેશનો જે રાજા હોય છે એમ નામ પ્રિય છે. કૈકેયી આપણે કહીએ છીએ, એ કહે દેશની રાજકુમારી હતી. એક દેશ એટલે અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનની રાજકુમારી હતી અને એ તેથી કૈકેયી કહેવાતી. આ કૈકેયી દેશનો અશ્વપતિ રાજા હતો અને પોતે વેદકાળમાં પણ એક યોગી તરીકે પ્રસિદ્ધ હતા. અંતરની સાધનની સાધના કેમ કરવી એના વિશે એ ઋષિઓને સમજાવતો બધી વસ્તુઓ. અને એમની જે પંચાગની સાધનની જે સ્થિતિ જે સાધના છે એને રાજર્ષિઓની વિદ્યા કહેવામાં આવતી. ખુલા બ્રહ્મ ઋષિઓની વિદ્યા છે, રાજર્ષિઓની વિદ્યા કહેવામાં આવતી. એ પ્રકારે હતું. અને પછી એક વખત અશ્વપતિને આ સાધના કરતા કરતા એને અચાનક ખોટું લાગે છે કે માતાજી આ શું છે કે દર જન્મે હું દેહ ધારણ કરું છું, તારું કાર્ય કરવા માટે આટલો સંઘર્ષ કરું છું, છેલ્લે મારે મૃત્યુના મુખે પડી જવું પડે છે. શું આ રીતે અમારું ભાગ્ય આ જ છે? મારા બાળકોનું ભાગ્ય આ જ છે? આના સિવાય કંઈ આગળ વધવાનું નથી જ આપણે? ત્યારે જગન માતા એને કહે છે કે નહીં બેટા, કે તારા પેટે જ હું દીકરી તરીકે જન્મીશ અને હવે આગળનું કાર્ય કરવાના છું. તું તારા ધીરજ રાખ, પણ તારે પોતે સાધના કરવી પડશે. હું તારા પેટે જન્મ લઉં એના માટે તારે યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે. અને એના માટે પછી અશ્વપતિ પાછો આવે છે અને પોતે સાધના કરવાની શરૂઆત કરે છે. અને એ કાળમાં, જે સાધના કાળમાં પ્રથમ રૂપાંતર કેવી રીતે કરવું જોઈએ આપણે, એના બધા વિગતો શ્રી અરવિંદજી બધી આપેલી છે. ચૈતસિક રૂપાંતર જેને કહીએ આપણે, સાયકિક ટ્રાન્સફોર્મેશન કેમ કરવાનું એની આખી સૂચના સમજણ આપી છે આપણને. અને બધા એક એક પછી કેવા અનુભવ આવતા હોય છે એનું વર્ણન છે. શ્રી અરવિંદા ડિટેલ વર્ણન એના માટે કર્યું છે કે તમે આ સાધના કરતા વખતે આ પ્રકારની અનુભૂતિ આવવા લાગે તો તમને ખબર પડશે આપણી સાધના કઈ સ્થળે પહોંચી છે. આપણે ખોટા રવાડે ચડી નથી ગયા ને, સાચા માર્ગે સાધના છે ને, એના માટે બહુ ડિટેલમાં વર્ણન કર્યું છે. એમાં બહુ એકદમ આખી પ્રોસેસ તો વર્ણવી શકતો નથી, કે બહુ લાંબી છે. પણ બે વસ્તુ મહત્વની કહું છું કે ચૈતસિક રૂપાંતર કરતા વખતે છેલ્લી ઘટના બને છે, ધીમે ધીમે તમારી પ્રકૃતિ શુદ્ધ થાય છે, પ્રકૃતિ અશુદ્ધ પ્રકૃતિ, અને આત્મદૃષ્ટિ ખીલે છે. આત્મદૃષ્ટિ ખીલવી એટલે જે પોતે જે આત્મ સ્વરૂપ છે પોતે પોતાનું, જ્યાં તો બંધ કરતો હોય છે ત્યારે પોતે એક અસીમ ચેતના છે, એક નિરાકાર ચેતના છે, આખા બ્રહ્માંડમાં વ્યાપેલી છે, આ પ્રકારનો એને અનુભવ આવતો હોય છે. અહમ બ્રહ્માસ્મિનો અનુભવ છે. પછી એને વિચાર આવે છે કે જે હું છું બ્રહ્મ તત્વ પરમ ચેતના, બધા જ પરમ ચેતના છે, જુદું નથી. અને પછી એનો દૃષ્ટિ બદલાય છે બધાની. એને એમ લાગે છે કે એક આકાશ તત્વ, એક આત્મતત્વ બધે ઠેકાણે ફેલાયેલું છે, આખા બ્રહ્માંડમાં ઓતપ્રોત છે. અને કેવું છે કે આપણા બધામાં એ અંદર પણ છે ને બહાર પણ છે, ઓતપ્રોત થઈને રહેલું છે. ઋષિઓએ આ અનુભૂતિ સમજાવતા હોય કીધું કે તમને કેવો અનુભવ લાગે છે વખતે, તો એવો અનુભવ લાગે જાણે એક ઘડો હોય એ સમુદ્રની કેન્દ્રમાં મૂક્યો હોય બરાબર મધ્યવર્તી, અને ઘડાને પૂછવામાં આવે એ જીવન છે અને શું અનુભવ છે, એ કહે છે હું અનુભવું છું મારી અંદર પણ પાણી છે, મારા બહાર પણ પાણી છે, ઉપર પણ પાણી છે, નીચે પણ પાણી છે, આ સામે પાછળ આજુબાજુ બધે પાણી પાણી અને પાણી જ છે ને એની કોઈ સીમા નથી. આ પ્રકારે જ્યારે તમે અનુભવ કરતા હો છો અને પછી એવું લાગે છે જે હું છું આ ચેતનાથી ભરાયેલો ઘડો પણ દરેક આપણે ઘડા જ છે, શરીર તો ઘડા જેવું જ છે, એટલે એ રીતે ભાવ નિર્માણ થાય છે. અને કોઈ પણ વ્યક્તિ તરફ જોતા હોય તો પછી એ વ્યક્તિને એક્સ વાય ઝેડ તરીકે સમજતો નથી, શું જોઈએ છે, પ્રભુએ આ પણ એક નવો પ્રકારનો ઘડો નિર્માણ કર્યો છે ને એમાં પણ પ્રભુ પોતે પ્રગટ થઈ ગયા છે. આપણે જો અનેક બલ્બ જોઈએ ત્યારે કેમ જોઈએ, બલ્બ અનેક છે પણ એમાં વીજળી પ્રગટ થઈ રહી છે, એ પ્રકારનું દર્શન એને દેખાવા લાગે છે, અનુભવવા માંડે છે. અને કહેવાય છે આત્મદૃષ્ટિ. આ આત્મદૃષ્ટિ અભ્યાસથી આપણે વિકસાવવી જ પડે છે. ચૈતસિક રૂપાંતર માટે જે મસ્ત એ કર્યા સિવાય તમે ચૈતસિક રૂપાંતર કરી શકતા નથી. આ ચૈતસિક રૂપાંતરને આ આત્મદૃષ્ટિ ધીમે ધીમે અભ્યાસ તમારે અભ્યાસ કરવો પડે છે. કોઈ પણ વ્યક્તિ તમે જુઓ તો ટેવ મુજબ પછી એને એક્સ વાય ઝેડ સમજશો તમે કે અમુક વ્યક્તિ છે અમુક નામ છે. ધીમેથી તમે અંદર વિવેક કરો નહીં આ બધું તો આ જન્મના અવેલેબલ છે, ખરેખર એ કોણ છે, એક પ્રભુ નિર્માણ કરેલું શરીર છે એની અંદર એક અસીમ ચેતના છે, એ એક બિંદુથી બલ્બને જેમ પ્રકટ કરી છે એમાંથી, જેમ વીજળી બલ્બમાં પ્રકટ થાય એમાં પ્રકટ થાય, એ પ્રકારે વ્યક્તિ તરફ જોશો ને તો તમારું દર્શન તમારી દૃષ્ટિ જોવાનું જોવાની પદ્ધતિ તમારે બદલાવા માંડશે. આ જોવાની પદ્ધતિ બદલવી એને કહેવાય છે આત્મદૃષ્ટિ ખીલવવી. સમજી લ્યો, બહુ સ્પષ્ટ સમજી લ્યો આ વસ્તુ, સાધના શું છે એ પ્રકારનું કન્ટિન્યુઅસ રાત દિવસ તમારે અભ્યાસ કરવો પડે છે. જ્યારે પણ ભૂલ થાય સાવધ થઈ જવાનું, કરેક્ટ કરવાનું, એ રીતે અનુભવવાનો ટેવ પાડવાની, કન્ટિન્યુઅસ આ પ્રમાણે આત્મદૃષ્ટિ ખીલવતા ખીલવતા ધીમે ધીમે એ વ્યક્તિની પ્રજ્ઞા શક્તિ પ્રાપ્ત થાય. એટલે જે આત્મદૃષ્ટિ કેમ ખીલે છે એના શું પરિણામો થાય છે એના વર્ણનો શ્રી અરવિંદ આપે છે, બધા વર્ણનો આપે છે. તે પછી એમાંથી પ્રજ્ઞા શક્તિ જાગૃત થાય છે. પ્રજ્ઞા શક્તિ પ્રભુની એવી એ સર્જન શક્તિ છે જેનો અંશ તમારામાં છે, એ તમારામાં પ્રગટ છે, તમે પ્રજ્ઞા કહો છો. પ્રજ્ઞા શક્તિ જાગૃત થાય છે એટલે પ્રભુ સાથે તમારો સંપર્ક એમ કાયમી જોડાઈ જાય છે, અને પ્રભુ તમારી મારફત કામ કરવા માંડે છે, અને એ વખતે તમારી પ્રકૃતિનું પૂર્ણ રૂપાંતર થઈ જતું હોય છે. એ પ્રજ્ઞા શક્તિ પ્રગટ થવા લાગે એટલે શું શું પરિણામો થાય છે એનું પણ શ્રી અરવિંદે વર્ણન કરેલું છે. અને અંતે તમારી આખી અશુદ્ધ પ્રકૃતિ શુદ્ધ અને દિવ્ય થઈ જાય છે, અને એની મારફત દિવ્ય કર્મો પોતાને મેળે પ્રકટ થવા લાગે છે. આ પ્રકારને જો જીવન હોય છે જે એ અંદરથી જોતો હોય છે કે મારો કણે કણ કોષે કોષ એમાં ઓછો પ્રભુ છે, પ્રભુ સિવાય કાંઈ નથી, આ પ્રકારનો અનુભવ આવવા લાગે છે. અત્યાર સુધી શું લાગતું હતું કે હું ઘડો તો નિર્જીવ છું, અંદર ચેતના પ્રકટ થઈ રહી છે કેવી રીતે, પણ હવે એમ લાગે છે ના ઘડો છે એ પણ આત્મતત્વ જ છે. જેમ ઘી હોય તમે ખરી ગયેલું ઘી હોય એ તમે ગેસ પર મૂકો તો થોડી વારથી શું થાય છે કે તપેલીમાં તપેલીના આજુબાજુનો જે ભાગ છે ને ત્યાંનું ઘી ઓગળવા માંડે છે અને વચમાંનું ઘી ઠરેલું હોય છે, એવી સ્થિતિ છે. કે જે ઘી સમજે છે કેમ કે આ ઠરેલું ઘી પણ હું જ છું, ઓગાળેલું ઘી પણ હું જ છું, એ પ્રકારે લાગે છે કે એ જે પરમચેતના છે એ પણ હું જ છું, અને આ શરીર એ પણ પરમચેતનાની ખીજી ગયેલી અવસ્થા છે, બીજો કોઈ તફાવત નથી. આ પ્રકારનો ભાવ નિર્માણ થાય છે અંતે પ્રજ્ઞા શક્તિના અંતિમ પરિણામ તરીકે, અને પછી એના અનુભવ છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ તત્વ જ છે, પરમચેતના છે, પ્રભુ જ છે, પ્રભુએ જ જગત રૂપે આકાર લીધેલા છે, એવો પ્રકારનું એનું દર્શન થાય છે, એ દૃષ્ટિ થાય છે, એ છે અંતિમ સાક્ષાત્કાર. આ પ્રકારે અશ્વપતિ આ બધી સાધના કરે છે અને એ પૂર્ણ રીતે જ્યારે આ રીતેનો સાક્ષાત્કાર કરી લે છે પછી એના પેટે સાવિત્રી જન્મે છે. સમજી ગયા તમે કથા? અહીંયા સુધીની કથા છે આપણે. આ બીજા ભાગમાં આપણે છે બધું વર્ણન. આપણે તો જે પ્રમાણે શ્રી અરવિંદ ગોઠવી છે જે વિગતો, એ પ્રમાણે જ હું આપતો જાઉં છું બધી વિગતો સમજાવવા માટે. પણ આપણે સમજવું શું છે, ધ્યાન રાખજો, આપણે આ મહાકાવ્યના શબ્દો ગોખવાના નથી. એમાં ખરેખર શું કહ્યું છે એનો આપણે સાધનામાં કેમ ઉપયોગ કરી લેવો એ ખાસ સમજી લેવો અને એનો ઉપયોગ કરતા શીખો. આવતીકાલે આપણને સાવિત્રી પર ન બોલતા આવે તો ચાલશે, પણ સાવિત્રીમાં શું કહ્યું છે એને અનુભવ તો આપણે મેળવવો જ પડશે. જો તમારે પૂર્ણયોગી થવું હશે, શ્રી અરવિંદનું સાચું કામ કરવું હશે, તો આ તમારી પહેલી કન્ડિશન છે કે તમારું ચૈતસિક રૂપાંતર તો પહેલાં તમે કરી જ લ્યો. એની સિવાય શ્રી અરવિંદનું સાચું કાર્ય આપણાથી શરૂ થતું નથી. આપણે બૌદ્ધિક રીતે બધા નિર્ણય લેતા હોય છે કે આને શ્રી અરવિંદનું કામ કરાય કહેવાય ને આને ન કહેવાય ને આમ ને બધું, એ બધા ખોટા નિર્ણયો હોય છે. સાચું જે દિવ્ય કાર્ય છે ત્યારે તમને એમ લાગે છે કે અંદર મારા પ્રભુ જ કાર્ય કર્યા છે, પણ મારા જેવી કોઈ નામ વ્યક્તિ નથી, નામ છે શું, હું જડ્યો જડતો નથી મારા પોતામાં. જે પ્રકારનો જયારે ભાવ આવે છે ત્યારે સાચું શ્રી અરવિંદનું પ્રભુનું કાર્ય થતું છે. જે કાર્ય કરવાની લાયકાત આપણે મેળવી છીએ એના માટે આ પુસ્તક વાંચવાનું છે, ધ્યાન રાખજો. તો આજે આ પબ્લિશ કરે છે, મને લાગે છે હર્ષભાઈ તમે અર્પણ, તમે અર્પણ કરો સર, લો તમારા પરીક્ષા આજે એક જાહેરાત કરવાની હતી કે આપણે સાવિત્રી સાર ભાગ જે પ્રકાશિત થઈ રહ્યા છે એમાં એક આપણાથી ભૂલ થઈ ગઈ છે, મોટી ભૂલ થઈ ગઈ છે. જે શબ્દ અમારા આપણા ધ્યાનમાં લાવી છે એ છે કે સાવિત્રી સાર આ નામનું પુસ્તક એક પબ્લિશ થઈ ગયું છે પહેલાથી, અને એમના લેખક પૂજાલાલે પબ્લિશ કરી છે. મેં પૂજાલાલનું પુસ્તક વાંચ્યું છે, પણ સાવિત્રી સારી નામ મારા મગજમાં ખરેખર થઈ ગયું, અને આપણે તો 5-6 વર્ષથી સાવિત્રી સાર તરીકે લખતા હોવાથી એ તરીકે પુસ્તક પબ્લિશ કર્યું. આપણે આ પુસ્તક ત્યાં મોકલેલું ત્યારે શબ્દે લખી મોકલ્યું છે કે આ તો સાવિત્રી સાર આ તો પૂજાલાલનું પુસ્તક છે, તમે એ જ નામે પબ્લિશ ન કરવું જોઈએ. કઈ રીતે આપણી ભૂલ થઈ ગઈ છે, પણ હવે શું કરીએ, એમાં કંઈ બીજો કોઈ માર્ગ નથી, આપણે બધું પ્રિન્ટ આઉટ થઈ ગયું છે. પણ આપણે ખરેખર ખેંચ છે એના માટે કે આપણે એ લેપટોપ આપણી મેમરી કહેવાય એ પ્રકારની આપણી ભૂલ છે, ને આપણે એ જાહેરમાં માન્ય કરીએ છીએ કે સાચી વાત છે, એમાં કોઈ ખોટું નથી. બીજી વાત જાહેર કરી છે કે 24 નવેમ્બરના મેસેજ આવી ગયા છે, અહીંયા મૂકેલા છે. આજે જ્યારે અર્પણ કરો ત્યારે તમે મેસેજ લઈ લેજો, બરાબર. હવે પછી આપણે પ્રાર્થના અને ધ્યાનની શરૂઆત કરીએ. આપણે ગયે વખતે 26 નવેમ્બર 1915ની પ્રાર્થના જોઈ હતી. માતાજીએ પ્રાર્થનામાં વર્ણન કર્યું છે, એમને પ્રથમ શું અનુભવ આવ્યો, પોતે ધ્યાનમાં ત્યારે ધીમે પોતે વિસ્તાર પામતા ગયા, પોતાની ચેતના આખા જગતમાં ફેલાઈ રહી છે એ પોતાનો અનુભવ આવ્યો. આ ચૈતસિક રૂપાંતરના શરૂઆતનો આ પહેલા અનુભવ હોય છે. આ તમારી ચેતના ફેલાતી જ આખા બ્રહ્માંડના છેડે પહોંચી ગઈ હોય ને એવું લાગે છે તમને. આખું બ્રહ્માંડ તમારા ચેતનાની અંદર જ છે, બહાર કોઈ વસ્તુ જ નથી એવું લાગે છે. એ પ્રકારનો માતાજીના અનુભવ આવે છે, અને એ વખતે માતાજી વર્ણન કરે છે કે મારા સ્વરૂપમાં એક આનંદની કંપારી વાઇબ્રેશન શરૂ થઈ ગયેલા હું અનુભવી રહી છું. ધીમે ધીમે આજે હું અનુભવ છે કે મારા શરીરની મર્યાદામાં હું જીવું છું, આ મારા શરીરમાં જીવું છું એ મારો ભાવ ભૂલાઈ જાય છે. હું એકદમ સર્વવ્યાપી ચેતના તરીકે હું ભાવ ધારણ કરું છું. એ પ્રકારનો ભાવ માતાજીને અનુભવતા હોય છે માતાજી, અને તે પછી માતાજીને લાગે છે કે હું જાણે પૃથ્વીરૂપ બની ગઈ છું એવી મને લાગવા લાગ્યું છે. હું પૃથ્વી સાથે એકરૂપ થઈ ગઈ છું એ પ્રકારનો ભાવ માતાજીને આવે છે. અને એ જ અવસ્થામાં એ પોતે જોયું છે કે મારા પૃથ્વી પર અંદર પૃથ્વીમાં અંદર જ ઉત્ક્રાંતિ માટે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ થઈ રહી છે. બધી વિવિધ પ્રકારના લોકો પ્રયત્ન કરે છે સાધના કરવા, બધો અનુભવ આવ્યો છે. અને એ વખતે માતાજીને એક અનુભવ આવે છે. માતાજીને અનુભવ એ આવે છે કે પૃથ્વીના ઉપર એક નાનું દિવ્ય બાળક નૃત્ય કરી રહ્યું છે, અને એ બાળકને અને પૃથ્વીને વિટળાઈને એક મહાસર્પ વિટળાયેલો છે, અને એ પૃથ્વીને આમ કસીને ભાંગી નાખવાનો પ્રયત્ન કરતો હોય છે, અને બાળકને પણ એ પ્રમાણે કરતો હોય છે. એ બાળક જે મોટા મહાસર્પનું યુદ્ધ થાય છે એમાં બાળક જે મહાસર્પને જીતી લે છે. તમે સમજી ગયા છો આ શેનું વર્ણન છે? અનુભૂતિ, આ અનુભૂતિ છે નાગદમનની અનુભૂતિ છે, જે શ્રીકૃષ્ણ આપણે વર્ણન વાંચે છે એ જ અનુભૂતિ છે. માતાજી આ બાબતમાં પછી શ્રી અરવિંદને પૂછ્યું કે મારી અનુભૂતિ કર. માતાજીને ખબર હતું આવું કહે છે, પછી વેદોમાં પણ આનો ઉલ્લેખ છે અને ભાગવતમાં તો છે જ, એટલે સવાલ જ નથી. એટલે એ પ્રકારે આ ઉલ્લેખો છે વગેરે. અને માતાજીને એ અનુભવ પછી કે સાપને મારી નાખવામાં આવ્યો છે એવું જોયું છે માતાજીમાં. અને છેલ્લે માતાજી પાછા એકદમ નિરાકાર ચેતનામાં વિલીન થઈ જાય છે, અને ધીમે ધીમે પાછા ધીમે ધીમે પોતાના શરીરમાં આવે છે. અને કહે છે કે એ પરમ ચેતનામાંથી, એ નિરાકાર ચેતનામાંથી હું સાકાર ચેતના તરીકે આવી તો પછીમાં ઘણા તબક્કા મને અનુભવ આવે જુદા જુદા પ્રકારનો. એ પ્રકારની અનુભૂતિ છે. એ પછીની આજે 15 જાન્યુઆરી 1916 ની પ્રાર્થના છે આજે આપણે જે લેવાના છીએ. એમાં માતાજી કહે છે આ જળ તત્વને ધીરે ધીરે અને સૂક્ષ્મ રીતે કસળ્યું છે કે જેથી એક દિવસે તે સભાન રીતે તારી સાથે એકરૂપ થઈ જાય અને તારા સિવાય બીજું કાંઈ જ ન બની રહે. કે અમે જળ તત્વને આ શરીરના કોષોને કસળ્યા છે. કસળ્યા છે એટલે મસળ્યા છે. તમે જોયું હશે કે જેનો લોટ બાંધતા જે મસળે ને એને કસળવું કહેવાય, એને મસળવું કહેવાય. એ પ્રકારે આપણે આપણા શારીરિક કોષોને મસળવા પડે છે. કેવી રીતે એની વિધિ પણ માતાજીએ દર્શાવેલી છે. એટલે અને એમ કહ્યું છે કે મસળવાની પદ્ધતિ કેવી છે હું ખાસ એનો ઉલ્લેખ કરવા માગું છું, જેથી જો તમને સાધનામાં જો રસ પડે તો તમે ખાસ એ પદ્ધતિનો ઉપયોગ કરજો. ખાસ માતાજીએ જ પદ્ધતિ કહેલી છે, મેં કંઈ કહેલી નથી. એનો એક ઉલ્લેખ પ્રાર્થના અને ધ્યાનમાં જ છે. એમાં માતાજી કહે છે તમે કોઈ પણ પ્રકાશનું ધ્યાન કરો અને એ પ્રકાશ તમારા શરીરના એક એક કોષમાં ભરી દેવાનો અને તરબોળ કરી નાખવાનો પ્રયત્ન કરો. આટલો જ ઉલ્લેખ પ્રાર્થના અને ધ્યાનમાં છે. પણ એ પછી શું વિધિ કરવાની એનો ઉલ્લેખ પછી એમણે પોતાના શિષ્યોને શીખવેલું સુપ્રીમ પુસ્તકમાં આનું વર્ણન જોવા મળે છે આપણને. એજન્ડામાં પણ આનું પુસ્તકનું વર્ણન જોવા મળે છે. એવા માતાજી એમ કીધું છે તમે એક વખત શાંત બેસી જાઓ, ઊંડા શ્વાસ લ્યો, મનને શાંત કરો, કોઈ પણ પ્રકાશનો તમને ગમતો હોય એનું ધ્યાન કરો, અને એ વખતે ભાવ નિર્માણ કરો કે તમને જે પ્રકાશ દેખાય છે કે નિરાકાર પ્રકાશ જગતમાં વ્યાપેલો એવો પ્રકાશ દેખાય છે, તો એ પ્રકાશ એ પરમ પ્રભુ પોતે છે, જગન માતા પોતે છે, એ પ્રકારનો ભાવ નિર્માણ કરો. અને એ ભાવ સાથે એ પ્રકાશ તમારા શરીરની અંદર ધીમે ધીમે પ્રવેશી રહ્યો છે. મસ્તકમાંથી ધીમે ધીમે તમારા મસ્તકમાં આંખો ફેલાઈ જાય છે, તમારે તમારા હાથમાં ફેલાઈ જાય છે, બંને હાથમાં તમારા આખા ધડમાં ફેલાઈ જાય છે, તમારા પગમાં ફેલાઈ જાય છે, સમગ્ર શરીરમાં એ ફેલાઈ ગયેલો હોય છે. આ પ્રકારનો તમારે અભ્યાસ કરવાનો છે. એ અભ્યાસ કર્યા પછી આગળનો તબક્કો છે કે તમે એમ કરવાનું છે કે દરેક અવયવ જુદું જુદું પાડવાનું છે, અને એને એના દરેક કોષમાં એ પ્રકાશ બરાબર ગયો છે કે નહીં જોવાનું છે. ત્યાં કાળું ધાબું દેખાય તો ત્યાં પ્રકાશને એકાગ્ર કરીને એમાં એ પ્રકાશ પ્રવેશે એનો પ્રયત્ન કરવાનો છે. એ પ્રકારે દરેક અવયવ તમારું પ્રકાશમય અંદરથી પ્રકાશ પ્રકટ થતો હોય એ પ્રકારનું કરવાનું છે ને એ તમને મનની આંખોથી જો દેખાવવું જોઈએ, મનની આંખોથી દેખાવું જોઈએ. માતાજી કીધું છે પહેલા મનની કલ્પના તમે કરશો ને ધીમે ધીમે આનું રૂપાંતર તમારા અનુભૂતિમાં થઈ જાય છે, પછી પ્રત્યક્ષ અનુભવ આવવા લાગે છે. પછી મનને કલ્પના કરવી પડતી નથી, તમે શાંત થઈ જાઓ ને આંખો બંધ કરીને પોતાના શરીરને જોવાની શરૂઆત કરો કે એ તમને પ્રકાશમાં જ દેખાડે છે, એમાં કોઈ ક્રિયા કરવી પડતી નથી અભ્યાસથી. તો આ પ્રકારે ધીમે ધીમે બધા અવયવોને તમે પ્રકાશિત પ્રકાશથી સુભર કરવાના છે. અને દર વખતે એવો ભાવ જાણ કરો છે કે હવે પ્રકાશ દરેક અવયવમાં મારા સ્થિર થઈ ગયો છે, મારા અવયવમાં હવે કોઈ દોષ રહ્યો નથી, એમાં કોઈ દુર્ગુણ રહ્યો નથી, અવચેતન રહ્યું નથી, અચેતન રહ્યું નથી, જડતા રહી નથી, આળસ રહ્યો નથી. એ પ્રકારનો ભાવ કરીને એ દરેક કોષ દિવ્ય બની ગયો છે, એ પ્રકારનો તમે એ પ્રયત્ન કરવો જોઈએ. આ તબક્કો પૂરો થયા પછી એક નવો તબક્કો શોધાય છે, એમાં તમારે છેલ્લી હોય છે કે આખા શરીરના કોષે કોષની પ્રકાશ તમને દેખાવા માંડે છે, અનુભવવા માંડે છે. અને પછી કોષો એટલા ટેવાઈ ગયા હોય છે પ્રકાશથી કે પ્રકાશની માગણી કરતા હોય છે કે લાવો 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 મને પ્રકાશ જોઈએ, નાના બાળકની જેમ કે એવી રીતે પ્રકાશની માગણી કરતા હોય છે. અને તમને પછી આનંદ આવવા લાગે છે, એમાં એ પ્રકાશનું ધ્યાન કરવામાં તમને આનંદ આવવા લાગે છે. અને આ પ્રકારે કરતા કરતા જ્યારે સમગ્ર શરીરમાં તમારો એ પ્રકાશ, એ દિવ્ય પ્રકાશ, એ પ્રકાશમય ચેતના તમારે સ્થિર થઈ જાય છે, ત્યારે પછી તમારા શરીરના રૂપાંતરની શરૂઆત થાય છે. ચૈતસિક રૂપાંતરની આ પ્રક્રિયાઓનું આ વર્ણન સાવિત્રી મહાકાવ્યમાં છે જ, પણ એ નટશેલમાં થોડામાં ક્લિયર કટ જેને કહેવાય એવું એમણે પોતાના અમુક શિષ્યોને પણ શીખેલી, જેમણે પોતાના પુસ્તકોમાં ઉલ્લેખ કર્યો છે એનો, અને એજેન્ડામાં એ વર્ણન છે. એટલે આપણે એ શિષ્ય આપણા માટે શ્રદ્ધેય છે, અને એ કહેતા હોય તો સાચું જ કહેતા હોય. આપણે શ્રદ્ધાથી સ્વીકારીને આપણે એક પદ અનુભવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રકારની આ સાધના છે. એટલે માતાજીની આ વાક્યમાં જે વાત કર્યા છે ને એની વાત કર્યા છે. શું કહે છે? જળ તત્વને ધીરે ધીરે અને સૂક્ષ્મ રીતે કસાયું છે. કસાયું છે કઈ રીતે? આખી પ્રક્રિયા દ્વારા, કે જેથી એક દિવસે સભાન રીતે તારી સ્વીકૃત થઈ જાય અને તારા સિવાય બીજો કાંઈ જ ન બની રહે. એટલે પ્રભુ સત્પ્રધાન એકરૂપ થઈ જાય. એ જે આખી પ્રક્રિયા છે, એ આખી પ્રક્રિયા આ એક વાક્યની અંદર માતાજીએ આપણને સૂચિત કરી દીધી છે. ધ્યાન રાખજો, આ વ્યક્તિરૂપ સ્વરૂપ તેની સર્વ સંકુલતા સાથે એક પરમ આરાધનાની ક્રિયા માતાને પોતાનું સમર્પણ કરે છે, જે તૈયારી સાથે એકરૂપ થઈ જાય છે. આખું સ્વરૂપ તમારું જયારે પ્રકાશમાં થયો એટલે તમને એમ લાગે છે પ્રભુ પાસે જ છે, હું તો ક્યાંય નથી, હું તો જડતો જ નથી અંદર, ક્યાંય તમારું અસ્તિત્વ જ મટી જાય છે. ભક્ત પ્રભુ, પ્રભુનો પ્રકાશ, પ્રભુની કૃપા, પ્રભુનો આનંદ, એ સિવાય કઈ વસ્તુ રહેતી જ નથી તમારી. આ પ્રકારની જે સ્થિતિ આવે છે એને કહે છે એ પરમ આરાધનાની ક્રિયા. અને પરમ આરાધના કીધું છે આ પદ્ધતિને, પરમ આરાધનાની આ ક્રિયા તમારે કરવાની હોય છે અને એ પ્રકારે અનુભવવાનું હોય છે. આ પ્રાર્થના ધ્યાનમાં ઘણી ગૂઢ વસ્તુઓ નાના સંક્ષેપમાં તમને કહી દીધેલી હોય છે, ખબર પડતું નથી. જેમ જેમ વાંચતો જઈએ છીએ માતાજીને, માતાજીને જે કહેવાની સ્ટાઈલ છે સમજતા જઈએ છે ને, તરત આપણને પકડાય છે કે માતાજી શું કહી રહ્યા છે, આપણે સમજાવવા લાગે છે. શાશ્વત રીતે તું થઈ રહેવાની, તારી વાસ્તવિકતામાં સદાને માટે લીન થઈ જવાની ઈચ્છા રાખે છે. અને પછી તો આપણને એમ લાગે છે ક્યાંય એક ક્ષણ મળી જાય તરત આપણે અંદરની અંદર જ આ ક્રિયા શરૂ થઈ જાય છે, અને પૂતળે અંદર અંદર આપણે આપણું પ્રકાશમય સ્વરૂપમાં એકલી લીન થઈ જઈએ છીએ. એટલી સહજ રીતે ક્રિયા તમે કરી શકો છો, કોના સાથે વાત કરતા કરતા વચમાં તમે આ ક્રિયા કરી શકો છો. કોઈને ખબર કોને ખબર નથી આપણે આ ક્રિયા કરીએ છીએ, તો જયારે અનુભવ આવે છે અંદરથી ત્યારે ખબર પડે છે ઓહો ક્રિયા તમે પતાવી નાખી, એટલું સ્વાભાવિક વસ્તુ થવા લાગે છે. તું તે મારું પોતાનું સર્વ ભૂલો અને મર્યાદિત થવામાંથી મુક્ત એવું રૂપ છે. તું શું છે? તું હું જ છું, પણ કેવી રીતે? કે તું તે મારું પોતાનું જ સર્વ ભૂલો અને મર્યાદિતતાઓમાંથી મુક્ત એવું રૂપ છે. મારી બધી મર્યાદાઓ દુર્ગુણો બધા નીકળી ગયા હોય, પછી જે હું બાકી રહું છું ને એ તું જ છે, તારા સિવાય કંઈ નહીં. આ પ્રકારો આપણો ભાવ નિર્માણ થાય છે. તો હું મારા સ્વરૂપના પ્રત્યેક અણુમાં સાચું સ્વરૂપ પૂર્ણપણે બની ચૂકી. પ્રભુ મને પ્રશ્ન થાય છે કે ખરેખર હું આ પ્રકારના પૂર્ણ મેં સ્વરૂપ ધારણ કર્યું છે, મારા સ્વરૂપ થઈ ગઈ છું માતાજી? એ વખતની આ સાધના હશે માતાજીને કે આવો પ્રશ્ન પૂછે છે. હવે ખરેખર આપણે પણ પ્રશ્ન પોતાને પૂછવો જ જોઈએ. તમને એક વખત ક્રિયા આવી જાય, માનસિક રીતે કરવાની આવી જાય, એટલે કામ પૂર્ણ થતું નથી. મનની ક્રિયા બંધ થઈ જવી જોઈએ, પછી એવી સ્થિતિ આવે છે કે તમે શાંત થઈ જાઓ, તન્મય બધું થઈ જાય છે. ઘણી વખત મન કંઈ કામ કરતું નથી, મને ખબર છે કે મન એક રીતે હોતું નથી. દાખલા તરીકે આપણે લ્યો કે બેનો રસોઈ કરતી હોય, રોટલી વણતી હોય, એ વખતે વિચાર તો કંઈક કરતી હોય છે, મન તો ક્યાં હોય છે, પણ હાથ નું કામ કરતા હોય છે. એવી સ્થિતિ થઈ જાય છે આમાં કે તમે મનમાંથી કોઈ પણ બીજો વિચાર કરતા હો, કોઈના સાથે વાત કહો, તમે કોઈ પ્રશ્ન સોલ્વ કરતા હો, કંઈ વાંચવાનો સમજવાનો પ્રયત્ન કરતા હો, પણ એક ક્ષણ માટે તમે એકાગ્ર થઈ જાઓ છો કે તમે એ સ્થિતિમાં આવી જાઓ છો. પાછા પ્રકાશમય સ્થિતિ તમે આવી જાઓ છો, પૂર્ણ પ્રકાશમય સ્થિતિ, આનંદમય સ્થિતિ તમે આવી જાઓ છો, એમાં તરબોળ થઈ જાઓ છો એકદમ. આ સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. ધ્યાન રાખજો, આ હું વર્ણન કરું છું એટલે કદાચ સહેલું લાગશે, સહેલું નથી ખરેખર. બહુ સતત તમારે અભ્યાસ કરવો પડે છે, ક્ષણે ક્ષણે અભ્યાસ, સતત અભ્યાસ કરવો છે. અને તમે ડગલે ને પગલે આપણે ભૂલો કરી નાખીએ છીએ, ધ્યાન રાખજો. દરેક જણ, કોઈ એમાં અપવાદ નથી, દરેક જણ ભૂલ કરે છે. પણ એને તરત શીખવું છે, ઝટકો લાગવો છે કે ઓ ભૂલ કરી, પાછું શરૂ કરી દો, પાછું શરૂ કરી દો, પાછું શરૂ કરો. પણ કન્ટિન્યુઅસલી આ સાધના તમે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે જ્યારે પ્રયત્ન કરશો ને ત્યારે તમને સમજાશે કેટલું ડિફિકલ્ટ વસ્તુ હશે. અત્યારે હું કહી શકતો નથી, પણ એક છે, એક વખત તમે આગ્રહ રાખી રાખીને 2-5 મહિના કામ આ કરો, ધીમે ધીમે તમારા મનને વલણ કરવા લાગશે, પછી પોતાને મળે કામ કરવા લાગશે, પોતાને મળે આ માર્ગે જશે, પછી એ જીતવા લાગે છે ધીમે ધીમે. જેમ રોલર પડ્યો હોય એને ધક્કો મારીને ચલાવવું બહુ મુશ્કેલ જાય શરૂઆતમાં, પણ એક વખતે ચાલુ થઈ જાય ને પછી વાંધો નથી આવતો, થોડો થોડો ધક્કો થઈ તો પણ ચાલ્યા કરે, એવી સ્થિતિ છે. આપણે તમસમાંથી આપણે જાગવું પડે છે, તમસ માટે જગાડવા માટે આ જોર કરવું પડે છે, બીજું કંઈ નથી એમાં. તો હું મારા સ્વરૂપના પ્રત્યેક અણુમાં આ સાચું સ્વરૂપ પૂર્ણપણે બની છું ખરી. એટલે માતાજી કીધું છે કે એ પ્રમાણે તમે આ સ્વરૂપમાં પ્રકાશ સ્થિર થવા લાગે, તમારો આખા સ્વરૂપને જુઓ અને તમને તરત ક્યાંક ધાબું દેખાશે. ધાબું શું હશે? તમારામાં કોઈ વિચાર હશે છૂપો, ક્યાંક બેસી ગયેલો ખોટો વિચાર હશે, કોઈના માટે ઈર્ષા હશે, દ્વેષ હશે, તરત તમે એ ધાબા તરફ જાઓ અને સંકલ્પ કરો કે આ ધાબું પ્રકાશમય થવું જોઈએ જાણે. અને ધીમે ધીમે તમે શું છો, આજુબાજુ બધો પ્રકાશ ધીમે 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 પાસે આવીને ધાબો નીકળી જાય છે, ત્યાં પ્રકાશમય થાય. તમે જાહેરાતમાં જોયો છે મેલા કપડાનું ધાબું કેવી રીતે નીકળી જાય છે, પછી એ રીતે જ જાણે આમ એ ધાબું નીકળી જતું હોય ને એવું લાગે છે આપણને. એ પ્રકારે એ ધાબું કાઢી નાખવાનો હોય છે. જ્યાં પણ ધાબું દેખાય તરત ત્યાં સંકલ્પના બળે પૂછી જવાનું છે, પ્રકાશને એમાં કરવાનો છે. ધીમે ધીમે જાણે એનો મેલ છૂટો થઈ જાય છે અને ત્યાં શુદ્ધતા આવી જાય છે. આ પ્રકારે સતત કરવાનો હોય છે. તો આ ખરેખર દર વખતે આપણે ચેક કરતા જવું પડશે ભવિષ્યમાં. વ્યક્તિની અંદર પૂર્ણ દિવ્ય જીવનનો મહા ચમત્કાર આખરે સિદ્ધ થશે ખરો. વ્યક્તિની અંદર પૂર્ણ દિવ્ય જીવનનો, આ દિવ્ય જીવન છે ધ્યાન રાખજો, દિવ્ય એટલે પ્રકાશમય, ધ્યાન રાખજો. દિવ્ય શબ્દનો અર્થ છે પ્રકાશ, દિવ્ય એટલે પ્રકાશમય, દિવ્ય જીવન એટલે પ્રકાશમય જીવન, ધ્યાન રાખજો. આ શબ્દો છે, આપણે દિવ્ય શબ્દ સમજતા નથી, વાપરે છે ઘણા, એનો ખરેખર અર્થ ખબર હોતો નથી આપણને. વ્યક્તિની અંદર પૂર્ણ દિવ્ય જીવનનો મહા ચમત્કાર સિદ્ધ થશે ખરો. માતાજી કહે છે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. માતાજીને અનુભવ અનુભૂતિ આવી કનૈયો આ પ્રકારે પૃથ્વી ઉપર નૃત્ય કરી રહ્યો છે, નાગનું દમન કરી રહ્યો છે, ત્યારે ખાતરી થઈ કે હવે પૃથ્વી મને મદદ કરશે, હવે આ શરીર મને સાધનામાં મદદ કરશે. અર્થ એઝ કન્સન્ટ્રેટેડ, એ પછી માતાજી આ વાક્ય બોલવા લાગેલા. એટલે એ પ્રકારે આપણે શરીર પણ ધીમે ધીમે આપણને અનુમોદન આપે છે, આપણે મદદ કરવા લાગે છે, પોતે પણ આપણને પવિત્ર થવા પ્રયત્ન કરતું હોય છે. આ બધા અનુભવ આપણને આવે છે. પણ પ્રાર્થના પરથી એમ લાગે છે કે જાણે માતાજી એવું બોલી રહ્યા છે કે હજી સુધી એ સિદ્ધિ આપણે પ્રાપ્ત થઈ નથી, આપણે હજી પ્રયત્ન કરવાનો છે અને કન્ટિન્યુઅસ સાધનામાં રહેવાનું છે. આ આજની પ્રાર્થનાનો આ જેને કહેવાય કે સાર છે, ખૂબ મહત્વનું છે. ધ્યાન રાખજો, ફરીવાર સમજી લઈએ કે આમાં ખરેખર તો માતાજીએ પ્રથમ રૂપાંતર માટે શું કરવું જોઈએ એનું સૂચન કરેલું છે. અને આજે યોગાનો યોગ એ જ છે કે આજે જે પુસ્તક આપણે પબ્લિશ કર્યું એનો પણ વિષય એ જ છે. એ ભાગ બીજો આપણે પબ્લિશ કર્યો સાવિત્રી ચારનો, એનો વિષય પણ એ જ હતો. અને સદભાગ્ય પ્રાર્થના પણ એ જ નીકળી છે આપણી. એ તરફ આપણે ધ્યાન દઈએ અને આ પ્રકારની સાધના કરીએ. એક ધ્યાન રાખજો, તમે કેટલાય પ્રવચનો સાંભળશો કોઈ તમારી પ્રગતિ થવાની શક્યતા નથી. જો પ્રાર્થના કોઈ પ્રવચનો સાંભળશો અને એમાંથી કંઈ સમજી લેશો, એનો જીવનમાં ઉપયોગમાં લાવશો, તો જ ફાયદો છે. બધું છેલ્લે અંતે એ સ્થિતિમાં આવી જાય છે, આપ મર્યા સિવાય સ્વર્ગ મળતું નથી. તમે જ તમારી સાધના કરવી પડે છે. એટલા પણ સારામાં સારા સિદ્ધમાં સિદ્ધ અવતારી પુરુષો હોય તો પણ કોઈને બદલી શકતા નથી. દાખલા છે કે ઠાકોર પોતે પ્રભુ સ્વરૂપ બની ગયેલા પણ રામલાલને બદલાવી શક્યા નહીં. એનો જે ભત્રીજો હતો એની સેવા કરતા હતા એને બદલાવી શક્યા નહીં. એ તો પોતાના સંસારમાં ડૂબ્યો જ રહ્યો. બીજા બધા કેટલાય તરી ગયા. શ્રી અરવિંદ પ્રત્યક્ષ પ્રભુ હતા, માતાજી પોતે જગન્માતા હોવા છતાં પણ કેટલા શિષ્ય પ્રગતિ થઈ શક્યા, બહુ ઓછા. માતાજી પોતે કહે છે અને એમાં તો માતાજી એમ કહે છે કે નિર્વાણની સ્થિતિ પ્રાપ્ત કરનારા, એ વચ્ચેની સ્થિતિ છે, નિર્વાણની સ્થિતિ પ્રાપ્ત કરનારા બે કે ત્રણ જણા જ છે, વેરી ફ્યુ. એટલા સાધકો મધ્ય એટલે મધ્યંતર સુધી આવેલા હજી તો ઉપરની વાત જ નથી. તો હા, અવતારી પુરુષ હોવા છતાં પણ એ લોકો પણ જ્યાં સુધી આપણે કંઈ કરીએ નહીં ત્યાં સુધી કંઈ મળતું નથી. પ્રભુને મેળવવો હોય તો આપણે આપણો પુરુષાર્થ કરવો જ પડશે. સમજી લેજો, તમે આપણો પુરુષાર્થ આપણે કરવો જ પડશે. પ્રભુ કોઈ વખત રેડીમેડ બટકું મોઢમાં દેતો નથી, કોઈ વખત શક્યતા જ નથી, શક્યતા નથી આપણને એ પ્રકારનું. તમે બે ડગલા ચાલશો તો એ તમારી સામે ચાર ડગલા ચાલીને આવશે, એ નક્કી છે, એની કૃપા છે. પણ સાધના તો આપણે જ કરવી પડશે. એવું જયારે કોઈ વ્યક્તિ બોલતા હોય છે ને, ભગવાન કરે એ મને કંઈ સમજાવે તો હું સાધના કરું, ઠીક છે, સમજી જવાનું કે બાકીમાં દાનત નથી, સાધના કરવાની દાનત નથી. આવું તો કંઈક એક નિમિત્ત બતાવવાનું કારણ છે, એવું કંઈ હોતું નથી. આપણે તો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કેન્દ્રમાં આવીએ છીએ એટલે જે કંઈ જીવન ગયું છે ભલે ગયું, પણ હવે જે કંઈ બચ્યું છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લ્યો. પ્રભુએ જે મૂડી આ જન્મમાં આપી છે એનો પૂરેપૂરો વેપારમાં ઉપયોગ કરીને સારામાં સારો પ્રોફિટ કમાવાની જરૂર છે. જો બેંકિંગના ભાષામાં આપણે વાત કરી હોય તો જો આપણે જીવનમાં આવ્યા છીએ તો જીવનને સાર્થક કરવું જ જોઈએ, એના સિવાય બીજો માર્ગ નથી. ના, અંતિમ અવસ્થા નથી. નિર્વાણ વચલી અવસ્થા છે. એક તમને કહું છું કે મકાન તમે બાંધતા હો તો પ્લોટ લીધા પછી એમાં ખાડા ટેકડા હોય, બીજી કઈ વસ્તુ હોય, ઘાસ હોય, તમે શું કરો? પેલા ઘાસ કરાવી નાખો, મશીન તમે લાવો, લેવલમાં લાવી દો. લેવલમાં લાવી દો તો એનો અર્થ કઈ મકાન બંધાઈ ગયું નથી. આજે તો વ્યવસ્થા થઈ રહી, સમજીને તમે જેમ તમે તમારી વાસનાઓમાંથી મુક્ત થવું બહુ મહત્વનું છેલ્લા છે. વાસનાઓ ઈચ્છાઓ એમાંથી મુક્ત થવું પડે છે. એ મુક્ત થવું એટલે નિર્વાણ માટે ખુશી આવશો. એ તો તમારું લેવલિંગનું કામ થયું. હવે પછી તમારે એના પર દિવ્ય દેહ નિર્માણ કરવો છે, આનું મકાન બાંધવાનું છે, દિવ્ય શરીરરૂપી મકાન બાંધવાનું છે. એ કામ વધારે મહત્વનું છે, ધ્યાન રાખજો. આપણા પૂર્ણ યોગમાં નિર્વાણ જેવો છે તો એક વચલી અવસ્થા છે, જરૂરી છે. એના સિવાય આગળની સાધના થતી નથી એ પણ નિશ્ચિત છે, પણ ત્યાં અટકી જવાનું નથી. નિર્વાણ તો પ્રાપ્તિ કરી લેવાનું. તમારું મન એટલું શાંત કરતું તમે શીખવું જોઈએ, તમારે એટલું મન પર કંટ્રોલ કરવો જોઈએ કે તમે ક્ષણ માત્ર તમે એકાગ્ર થાઓ તો એક નિરવ સ્થિતિ તમે મનમાં સ્થાપિત કરવી જ જોઈએ, કરાવી જોઈએ. નિરવ સ્થિતિ સ્થાપન કરો પછી તમે આ પ્રકારે મેં કીધી આ પ્રક્રિયાની સાધના કરી શકો છો, બરાબર છે. પણ એનો અર્થ એમ નથી નિર્વાણ પ્રાપ્ત થયો નથી પછી આ સાધના મારે શું કરવી, આમ અહીં તો પછી જોશું, જોઈ નથી. આ બધું એક સાથે કરતા રહેશો ને તો એક એક તબક્કો પોતાનું નિર્માણ થશે. ના ના, દિવ્ય દેહ નિર્માણ થયા પછી એની સામે એક પ્રશ્ન આવે છે, દિવ્ય ધારણ કર્યા દેહ હું નિર્માણ કરી શકું છું, હવે એમાં રહી શકું છું, મારે હવે પ્રભુનું કાર્ય કરવું કે ન કરવું. એમ સમજે કે મારે પ્રભુનો, એવા ત્રણ પ્રકારે આપણે પછી પ્રભુની સેવા કરતા હોઈએ છીએ. ત્રણ પ્રકારે છે પ્રભુની સેવા, પણ એમાં સર્વોત્તમ કીધી છે એ પૃથ્વી પર જન્મ લઈને પ્રભુનું કાર્ય કરવું, સંઘર્ષ કરવો, દુઃખ વેઠવા, એ સૌથી મહત્વનું અને શ્રેષ્ઠ કાર્ય છે. એ પૂર્ણ યોગનું આપણું લક્ષ્ય છે. બીજું કાર્ય છે કે તમે દેહે સ્થૂળ દેહ ધારણ કરવાથી સૂક્ષ્મ લોકમાં રહીને સાધકોને મદદ કરતા હો છો. જે સિદ્ધ પુરુષો હોય છે એ મદદ કરતા હોય છે તમને અને તમારી સાધનાને આગળ વધારતા હોય છે. એ લોકો જન્મ નથી લેતા. આ એક મધ્યમ અવસ્થા છે, મધ્યમ પ્રકાર છે. અને કનિષ્ઠ એ છે કે હું પ્રભુના ધ્યાનમાં મસ્ત થઈ ગયો છું, મારે હવે કંઈ કરવાનું રહેતું નથી. સમજી ગયા? ત્રણ તમારા ત્રિવેટો જેને કહીએ, ત્રણ માર્ગ તમારા સમય ખુલ્લા થાય છે. જીવે શરીર નિર્માણ થયા પછી એક તો તમે પરમ પ્રભુ સાથે એકરૂપ થઈને ઉગડી જવું છે, જેને બ્રહ્મ નિર્વાણ કહે છે, નિર્વાણની સ્થિતિ કરવી છે. અથવા સૂક્ષ્મ જગતોમાં રહીને તમે પ્રભુનું કાર્ય કરવું છે, અથવા પૃથ્વી ઉપર ભૌતિક દેહ ધારણ કરીને તમારે સંઘ, પૃથ્વી ઉપર દેહ ધારણ કરીને તમારે સંઘર્ષ કરવો પડે છે. જેવા માતા પિતા દિવ્ય દેહ નિર્માણ કરેલા માતા પિતા મળવા મુશ્કેલ છે, એવા માતા પિતાને જન્મ લેવો પડે છે કે જેઓ કંઈ બધા સમજી શકતા નથી. એવા માતા પિતા જન્મ લે છે એટલે એને જે પ્રકૃતિ મળે છે અશુદ્ધ જ હોય છે. એ અશુદ્ધ પ્રકૃતિને પરિવાર શુદ્ધ કરીને પ્રભુના કાર્યમાં વાપરવી પડે છે. એનો સંઘર્ષ વધી જાય છે અને દુઃખો વધારે પડે છે, તકલીફો વધારે પડે છે, એની અગ્નિ પરીક્ષા વધારે થાય છે, મુશ્કેલીઓ વધારે ફેસ કરવી પડે છે. પણ છતાં પણ એ આ બધી મુશ્કેલીઓમાંથી શાંતિથી પસાર થતો હોય છે, અપમાન થતા હોય છે, લોકોનો દ્વેષ થતા હોય છે, બધું થતું હોય છે, પણ છતાં શાંત હોય છે. એનું કારણ શું? એને ખબર છે કે કોઈ પણ મને તકલીફ થવા લાગે તો મારા અંદર એક જગા છે, ત્યાં અંદર જઈને હું ડૂબકી મારી દઉં ને શાંતિ લઉં છું. બોલો, તમારે રમત હોય છે ને કે એ વસ્તુ તમે અડી દો, આઉટ ન થાવ. શું કે મને ગુજરાતી નામ? હા, તો એવું છે. આ ઓલી જગ્યામાં જઈને તમે બેસી છુપાઈ જાઓ ને પછી તમે આઉટ નહીં થતી, તમે આઉટ ન થતા. દુનિયા જે કરવું એ કરે, આઉટ ન થાવ. બહાર નીકળો છો પાછું થોડુંક પ્રભુનું કામ કરો છો, બેચાર ફટકા લાગે ને થોડુંક પછી આપણું ખુશી તો નબળી હોય છે. આપણે વારસામાં આપેલી છે, પછી તકલીફ થવા લાગે એટલે પાછા ભાગી જાઓ છો. પાછા થોડી વાર શાંતિ કામ કરો છો, પાછા ફ્રેશ થઈને આવો છો. જે પ્રભુનો આ છેલ્લા પર્યાય પ્રમાણે જે શરીર ધારણ કરે છે એને પણ આ પ્રક્રિયામાંથી જીવન જીવવું પડે છે, ધ્યાન રાખજો. આ પ્રક્રિયામાંથી જે માતાજીને શ્રી અરવિંદને પણ રોગો થયા, માતાજી કેટલું સમજાવ્યું છે કે રોગ ન થાય એના માટે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. મને એક પ્રશ્ન પૂછેલો, સમજાવ્યું ઘણું, પોતે કેમ ન કર્યું?
એટલા દુઃખી થયા. એ ન સમજી શક્યા તો એવું નથી ભાઈ. ત્યારે મેં આ બધું સમજાવ્યું કે બીજા પર્યાયમાં જ્યારે કોઈ પણ માતા પિતાના પેટે જન્મ લેવો પડે છે ત્યારે એના વારસામાં જે પ્રકૃતિ ભરેલી હોય છે એ નબળી હોય છે, એ પૂરી પૂરી શુદ્ધ કરતા આવતી હતી, એક જન્મનું કામ પણ નથી. પણ એ થોડું ઠાકઠીક કરીને એ શરીરનો ઉપયોગ કરીને પ્રભુનો કાર્ય કરવાનો હોય છે. તમે ક્યાં બહાર ગામ જાઓ, જે કંઈ ભાડે ઓરડી મળે એ લઈ લો છો, થોડીક વ્યવસ્થિત કરો છો અને એમાં રહ્યો છો, પછી ગમે કે ન ગમે એ પ્રકારનો ભાવ હોય છે, એ પછી એમાં રહેવાનું હોય છે અને તમારે કામ કરવાનું હોય છે. સમજી ગયા તમે? તો આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે આ બધા, અને આ બધા પ્રોબ્લેમ બધાને ફેસ કરવા પડે છે. શ્રી અરવિંદે ફેસ કર્યો છે, ઠાકુરે ફેસ કર્યો છે, વિવેકાનંદે ફેસ કર્યો છે, ભગવાનજીએ ફેસ કર્યો છે, અને આવનારા બધા સાધુ સંતોને આ ફેસ કરવા પડે છે. જ્યાં સુધી પૃથ્વી મનસ જગત અહીંયા કાયમી સ્વરૂપે સ્થિર નહીં થાય અને દિવ્ય દેહ અને દિવ્ય દેહ ધારણ કરેલા માતા પિતા આપણને જન્મ લેવા માટે નહીં મળે ત્યાં સુધી આ પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે. અને જ્યારે પણ આપણે નિર્ણય લેવાનો છે કે તમારે કયો પર્યાય લેવો છે, તો છેલ્લો નિર્ણય તમારે લેવો પડશે. સમજી લેજો આ દુઃખમાંથી, આ તકલીફમાંથી આપણે જવાનું છે, આ અગ્નિ પરીક્ષામાં આપણે જવાનું છે. એ તૈયારી રાખીને જ તમે એ પર્યાય સ્વીકારજો. બાકી તો શું કરું, ચાલો અહીં પૂરું કરીએ.